સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 199, પ્રસારણ તારીખ 23 ડિસેમ્બર 2010. વાતાવરણ ચોખ્ખું થતા તંદુરસ્ત બની ગયેલા પાકોને જોઈને હરખાતા અમારા ખેડૂત ભાઈઓ બહેનોને
નમસ્કાર.
ઉમાબુન, એવો જ હરખ એ જાણીને થાય છે કે આવતા અઠવાડિયે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગને 200 અઠવાડિયા, એટલે કે 4 વર્ષથી વધારે ટાઈમ પૂરો થઈ જશે.
અને એ 4 વર્ષમાં કેટલાય ખેડૂત મિત્રોએ એમની ખેતીમાં સુધારો કર્યો, ખર્ચ ઘટાડ્યો અને ઉપજ વધારી છે.
શંભુભાઈ, આવા તમામ મિત્રોની વિગતો અત્યારે એકથી જ કરાઈ રહી છે. હા, અને DSC તથા સજ્જતા સંઘ તો એવું જ ઈચ્છે છે કે સફળ ખેડૂત મિત્રોની વાતોનું પુસ્તક બને અને બધા ખેડૂત મિત્રોને એ વાંચવા અને અનુસરવા મળે.
વાહ વાહ વાહ, આ જબ્બર વચાર આવ્યો ભાઈ. ચમ કે હોંભળેલું તો ભૂલીએ જવાય, અને રેકોર્ડ કરેલી કેસેટ કે CD હોંભળવી હોય તો ખાસ ટાઈમ કાઢવો પડે. પણ આ તો ચોપડીમાં લખેલું હોય એટલે ફટ લઈને ચોપડી ખોલી ને જોઈતી માહિતી વાંચી શકાય.
પ્રભુ કાકા, ખેતીને લગતા જ્ઞાનને ખેતર સુધી પહોંચાડીશું તો જ એનો ધારણા મુજબનો ફાયદો થશે અને સારા પરિણામો મળશે. એટલે સફળ મિત્રોને એટલી વિનંતી કરવાની કે તમારી ખેતીની સફળતાની વાત ટૂંકમાં લખીને પોસ્ટકાર્ડ DSC સરનામે રવાના જ કરી દો.
હા, એટલે DSC માંથી પ્રવીણભાઈ, પરેશભાઈ કે પછી હું તમારે ત્યાં આવીશું અને તમામ વિગતો ફોટોગ્રાફ સહિત લઈ જઈશું.
અરે હા ઉમાબેન, ગયા અઠવાડિયે હું પણ સજીવ ખેતી કરનારા ખેડૂત મિત્રોના સંમેલનમાં આણંદ ગયો હતો. ત્યાં પેટલાદ તાલુકાના ગામ શેખડીના પરસોત્તમભાઈ શનાભાઈ પટેલને મળેલો. એ 10 વર્ષથી તો સજીવ ખેતી જ કરે છે.
અચ્છા.
હા, અને છતાં ખૂબ સારી ઉપજ મેળવે છે. એમની સાથેની વાતચીત છે ને ઉમાબેન, એ હું રેકોર્ડ કરતો આવ્યો છું.
એટલે એમ કોને કે પરસોત્તમ ભાઈએ ચાતર્યો છે
નવો ચીલો.
પ્રભુ કાકા, એમણે ઘઉંનું નવું બિયારણ પણ પકવીને ખેડૂતોને વહેંચ્યું છે. હા, અને ખેડા આણંદ જિલ્લાની જમીનમાં ના ઉગી શકે એવા નાળિયેરી જેવા અનેક પાકોની સફળ ખેતી કરી છે. સાંભળો એમણે શું કહ્યું છે.
મારા ફાર્મ નું નામ છે સંજીવની ફાર્મ, અને એમાં મેં ઘણી જ જાતના વૃક્ષો રોપ્યા છે. અમારા જિલ્લામાં નાળિયેરીની ખેતી થઈ જ ના શકે. આણંદ યુનિવર્સિટીમાં ગયો 92 સાલમાં, તો કિકાણી સાહેબે મને ના પાડી કે ખેડા જિલ્લામાં નાળિયેરની ખેતી શક્ય નથી. તો પછી હું પાછો ગયો અમારા તાલુકા પંચાયતમાં ખેતીવાડી અધિકારી કને. એમણે એવું કહ્યું કે હવે નાળિયેરના છોડો રોપ્યા કરતો તું તમાકુના છોડ રોપ તો 6 મહિના પછી તને પૈસા મળશે. પણ એક જીજીવિષા હતી, નવું જ કંઈક કરવાની. એમની સાથે બીજા એક ભાઈ બેઠા હતા ખેતીવાડી વિસ્તરણ અધિકારી. એમણે 4 સરનામાં આપ્યા. 4 જગ્યાએ અમે ત્યારે ટપાલ લખી, મહુવાથી એક કાગળ લખેલો હતો કે ભાઈ આ નાળિયેરીની નીચેની જાતો છે, એમાં અમે આ વર્ષે TD નામની જાત વિકસાયેલી છે, એનું બધા ડેટા અંદર આપેલા છે. જો તમારે જોઈએ તો અત્યારથી નોંધણી કરાય, નામ લખાઈ દો. 8મા મહિનામાં ટપાલ આવી કે ભાઈ તમારા રૂપા તૈયાર છે, વહેલા તે પહેલાના ધોરણે લઈ જાઓ. પછી મારા બાબાને મેં પૈસા લઈને મોકલ્યો. 8મી ઓગસ્ટથી 14મી ઓગસ્ટ સુધી છોડવાઓને ઠંડકમાં મૂકી રાખ્યા. એ દિવસ અમે રોપવા માટેનો મારા બાળકોએ ને અમે પસંદ કર્યો, એટલે 5-6 દિવસ આરામ આપ્યો, પછી એને રોપવાનું કર્યું. અને લગભગ 92મા રોપ્યા અને 96-97મા તો પ્રોડક્શન શરૂ થઈ ગયું, તો મને ખુશીનો પાર ના રહ્યો.
ઉમાબુન, નારિયેરી જેવા ઝાડ ઉગાડી તો નોખીએ પણ ઉપજ ખાસ નહીં આવતી.
એવું નથી હા કાકા, સાંભળો પુરુષોત્તમભાઈ નો પોતાનો જ અનુભવ સાંભળો.
એ લોકોએ એટલું બતાવ્યું હતું કે ભાઈ 100 નાળિયેર એક ઝાડ પરથી મળે. અમારા ફાર્મ પર અત્યારે સરેરાશ 200 ફળ મળે છે, અને એક સારામાં સારી છોડ હતો પણ એક ઝાડના 400 ફળ મળે છે લીલા. અને એક લૂમ અમે 2004 યુનિવર્સિટી આણંદમાં જયારે કૃષિ મેળો હતો એમ એ જાતે આયા બેને નાળિયેરની લૂમ રખાઈ હતી, એ નાળિયેરની લૂમ અમે પ્રદર્શન મૂકી હતી. 88 નાળિયેરની એક જ લૂમ હતી, જે આજુબાજુ તમે બીજે બધે ક્યાં જોયા છો વધારે માં વધારે 40 નાળિયેર બેસે છે, અને હાલ બી 66-70 નાળિયેર તો એના પર એક બે લૂમમાં આવે જ છે. જયારે દુષ્કાળના વર્ષો આયા 37 વર્ષ, અને ત્યારે મારે 5-3-8 મારા ભાણેજાના લગ્ન આયા, પછી મારા 3 બાબા અને બેબી એમ કઈ 4 લગ્ન આયા આ દુષ્કાળના વર્ષમાં. નાળિયેર ને લીધે સાહેબ હું જીતી ગયો. આજની તારીખે નાળિયેરી એ અમારું જીવન દોરી છે એવું સમજુ.
એક એક ઝાડ પર 2000 રૂપિયા કમાયા.
અને આ તો એકલા નાળિયેરીના જ પાકની વાત થઈ, એ ઘઉંનો પાક કેવી રીતે લે છે એ પણ સાંભળીએ.
ઘઉંની સારામાં સારી વસ્તુ હું પહેલેથી કહું કે 2006-2007 આ જે ભાઈ એની વાત કરી આપણે ઘઉં વિશેની, રઘુવંશી, એ અમને મળ્યા તો એમણે મને 70-70 ગ્રામના 3 પેકેટ આપ્યા હતા. પણ ત્રણેય વેરાયટી મને મારા બાબાએ શું કર્યું, આમ એક પ્લોટ આખો બનાવી દીધો, લગભગ 30-35 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો, લાઈન દોરી કરી, લાઈન દોરીમાં વર્મી કમ્પોસ્ટ નાખ્યું. પછી એ ભાઈએ કહ્યું તું એ પ્રમાણે 8-8 ઇંચે બીજ એક એક બીજ થાણ્યું, એવા 2-3 ના પ્લોટ પાડેલા. એ તૈયાર થયું, ખેડૂતોને બી આનંદ થયો, જોવે લાંબી ડુંડી. પછી એક બીજી જાત હતી વાંકી ડુંડીની, મારા બાળકો આજે પણ યાદ કરે છે કે વાંકી ડુંડીની જાત, એનું નામ આપી દીધું. અમે આમ તો જયારે અમારા વિસ્તારમાં સાહેબ શું છે, પહેલું પાણી આપવાનું અને વરાપ થાય ને ત્યારે ભીની જમીનમાં અમે ઘઉં નાખીએ છીએ, ઉપર પાણી નથી આવતા. એટલે વરવણ કરીએ જયારે પાણી આપીએ જમીનમાં ત્યારે 4-6 ગુણ દિવેલી ખોર આપીએ છીએ, એક એની અંદર 1-1 ગુણ જેટલો લીંબોરી ખોર આપીએ છીએ. અને વાવેતર કરવા માટે જયારે પછી જમીન તૈયાર થાય ત્યારે એમાં વર્મી કમ્પોસ્ટ નાખી દઈએ છીએ પહેલું, પછી એની અંદર વાવેતર કરીએ છીએ. પણ બીનું પ્રમાણ હું જે આ બીજા ખેડૂતો 35-40 કિલો સુધીનું વાવેતર કરે છે, આ વેરાયટી એવી છે જેટલા બી ઓછા એને પીલા વધારે ફૂટે છે, અને જેમ પીલા વધારે ફૂટે અને આછું હોય તો દાણો બી પૂરેપૂરો પોષણ થાય છે. પછી બહુ ગીચતામાં તો દાણો પોસાવાનો જ નથી, પોષણ મળે નહીં પછી કે મને દાણા ઓછા મળ્યા. અને બહુ ગાઢું વાવેતર કરીએ સૂર્યપ્રકાશ ના મળે, એટલે જીવાત અથવા તો રોગ જે આપણે એની અંદર આવે છે 2-3 જાતના એ ગેરુના રોગ લાગે છે.
વળી આ ખાસ વિકસાવેલા ઘઉં કુદરત અને એની ડુંડીઓ કેવડી અને ઘઉંનું ઉત્પાદન કેટલું લે છે એ પણ સાંભળો.
એની જે આપણે અહીંયા આમ લોકલ વેરાયટીમાં 50 થી સારામાં સારી ડુંડી હોય તો 55 દાણાથી વધારે નીકળતા નથી. લોક 1-496 અથવા 322-366 અને એ 55 થી વધારે કોઈમાં નીકળેલા નથી. ફક્ત 1135 નામની એક જાત હતી એમાં 62 દાણા નીકળેલા, એની છે ડુંડી બી થોડી મોટી હતી, દાણો બી મોટો હતો. પણ આ વેરાયટીમાં અમે 88 ઓછામાં ઓછા અને 122 દાણા વધુમાં વધુ પ્રોડક્શનમાં જોયેલા છે. એક જ ડુંડીમાં 9 ઇંચ થી 9.5 ઇંચ પોણા બી વેગમાં 85 થી 90 મણ જેટલું ઉત્પાદન મારી ગણતરીથી મળવું જોઈએ અને મળે જ છે.
વાહ વાહ વાહ, ધન્ય છે તમને અને તમારી સજીવ ખેતીને.
હા
લ્યા ભાઈ, મોંઘી દવાઓ કે ખાતરોનો ખર્ચ કર્યા વના જો વીઘે 55-65 મણ ઘઉંનો ઉતારો આવતો હોય તો જોઈતું તો શું.
અને તો પણ ખેતીમાંથી ઢગલો પૈસા કમાઈ લેવાનો હેતુ તો નહીં. હા, એમણે બધા ખેડૂતોને જે સંદેશ આપ્યો છે એ સાંભળી લઈએ.
હું તો એમ કહું છું ખેડૂતોને કે જેમ બને તેમ આવા બીજ અને એ પદ્ધતિ અપનાવો. તમને સાચું કહું, મને પૈસા બહુ કમાઈ લેવા એવી વૃત્તિ નથી, તો સારામાં સારું ઉત્પાદન મળશે, વેચાણમાં કોઈ જાતની તકલીફો પડતી નથી.
બહુ સાચી વાત કીધી તમે ભાઈ. આ વધારે પડતા રાસાયણિક ખાતરો અને દવાઓએ જ ખેતીની જમીનની અને હવામાનની ઘોર ખોદી છે.
એવું નથી કે રસાયણો ન વાપરીએ, પણ જ્યાં જરૂર હોય ત્યાં વાપરીએ. હા, જેમ કે જેમણે ઘઉં વાવ્યા ને 25-35 દિવસ થયા હોય એમણે યુરિયાનો પૂરતી ખાતરનો ડોઝ આપવાનો. પણ કેટલો?
કેટલો?
એકરે 25 કિલોગ્રામ નાઇટ્રોજન મળી રહે એટલો જ. 25 કિલોગ્રામ નાઇટ્રોજન મળી રહે એટલો જ. વધારે ખાતર નાખવાથી ચારે બાજુનું નુકસાન થવાનું જ છે.
હા, ખરી વાત છે. એ જ રીતે જેમણે ઘઉં વાવ્યા પછી તરત જ જો નિંદામણ નાશક દવાનો છંટકાવ ના કર્યો હોય તો મેટ સલ્ફ્યુરોન અથવા તેની સાથે ક્લોરિનોફોસ મેળવીને બનાવેલી વેસ્તા જેવી નિંદામણ નાશક પણ છાંટી જ દેવાની.
બિલકુલ સાચું.
એ વરી નવી નિંદામણ નાશક દવા છે.
હા કાકા, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં જ્યાં રાતનું ઉષ્ણતામાન 15 ડિગ્રી સેલ્સિયસ થી પણ નીચું જાય છે ને, ત્યાં બીજા નિંદણની સાથે ગુલ્લી દંડા જેવા નિંદણ પણ થાય છે. હા, અને તેને કાબુમાં લેવા માટે આ બે દવાઓનું મિશ્રણ 15 લિટરના પંપમાં 16 ગ્રામ મેળવીને છાંટવાથી પાકને આડઅસર કર્યા વગર જ નિંદામણને નિયંત્રિત કરી શકાય છે.
પણ જીરુમાં તો વધારાનું યુરિયા નહીં જ આપવાનું. હા હા, નહીતર ફાયદા કરતા નુકસાન થવાની ભીતિ વધારે રહે છે.
ચંબુન, નુકસાન શી રીતે જાય?
જુઓ પ્રભુ કાકા, જીરુમાં યુરિયા આપવાથી ચરમી કાળીઓ આવવાની શક્યતા વધી જાય છે, એટલે છોડ પીળા પડીને માંડે છે સુકાવા.
પણ તો એને કશી સારવારની જરૂર જ નહીં.
છે સારવારની કે સંભાળની જરૂર છે કાકા, પણ એ માત્ર સુકારો કે ભૂખી ચારો ન આવે એટલા પૂરતી જ. એટલે જીરુ એકાદ મહિનાનું થયું હોય તો એકાદ વાર મેન્કોઝેબ અને કાર્બેન્ડેઝિમ છાંટવાની, અને 10-15 દિવસ રહીને બીજો છંટકાવ હેક્ઝાકોનાઝોલનો કરવાનો. હા, આ હેક્ઝાકોનાઝોલ રાયડો, એરંડા અને આંબા ઉપર પણ ભૂખી ચારો રોકવા છાંટી જ દેવાની. ફૂગથી થતા રોગ ન આવે એટલે કટોકટીની અવસ્થાએ માત્ર પિયત આપવું પડે. સમજ્યા
શંભુભાઈ? હવે આપણા માટે પણ કટોકટીનો સમય આવી ગયો છે. આ સમય તો પૂરપાટ ઝડપે વહી રહ્યો છે.
એકદમ.
હા, તો પૂછી લો આજનો ઇનામી સવાલ.
હા, આલો સવાલ તમે પહેલા પૂછો.
લાવો 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 લાવો. હા હા, તો ભાઈઓ બુનો, આજનો 199મી કડીનો ઇનામી સવાલ એ છે કે ઘઉંમાં નિંદામણના નિયંત્રણ માટે મેટ સલ્ફ્યુરોનની સાથે હવે કઈ દવા મેળવીને નવી દવા બનાવાય છે?
સવાલ યાદ રહ્યો ને, મેટ સલ્ફ્યુરોનની સાથે કઈ દવા મેળવીને નવી દવા બનાવાય છે?
હા, ઘઉંમાં નિંદામણના નિયંત્રણ માટે.
બિલકુલ. DSC ના અવાજ ઓટલા પર 0 79 30 14 20 00 જોડીને જવાબ રેકોર્ડ કરાવો, કે અત્યારે DSC ના ફોન નંબર 0 27 17 235 995 જોડીને જવાબ નોંધાવો.
0 79 30 14 20 00 એટલે કે 2000 આ છે અવાજ ઓટલાનો નંબર. અને હા, એક ખાસ વાત કરી દઉં, ક્રિકેટ મેચના કારણે આવતા ગુરુવારે સાંજે 7:20 ના બદલે શુક્રવારે એટલે કે 31 ડિસેમ્બરે હા સવારે 9:30 વાગે આપણે આકાશવાણી અમદાવાદ વડોદરા અને રાજકોટ પરથી મળીશું. એટલે એ સમય ખાસ નોંધી લેજો મિત્રો.
સમય યાદ રહ્યો ને મિત્રો? આવતા ગુરુવારે સાંજના બદલે બીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે 9:30 વાગે.
બિલકુલ.
હા, અને ત્યાર પછીના શુક્રવારે પણ સવારે 9:30 વાગે જ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ પ્રસારિત થશે.
અને આ સૂચનામાં તો ઉભા થવાનો સમય આવી ગયો.
હા
એટલે ઇનામો પણ 200માં કાર્યક્રમમાં જ એક સાથે 4 મિત્રોને આપીશું. હા, 200માં કાર્યક્રમની શુભેચ્છા આજે રેકોર્ડ કરાવવાની ભૂલતા નહીં.
હા હા, કારણ કે શુભેચ્છાઓના આધારે એક ખાસ કાર્યક્રમ તૈયાર કરવાના છીએ. હા, અને તમારા અનુભવના આધારે એક પુસ્તક તો તૈયાર થઈ જ રહ્યું છે.
ટૂંકમાં શુભેચ્છા અને અનુભવ પોસ્ટકાર્ડમાં લખી મોકલજો.
હા, સરનામું તો બધા પાસે છે જ વળી. સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આપણી ખેતી સુધારણાના જ્ઞાનની આ સરવાણી સતત વહેતી રહે અને આપણે એનો લાભ લેતા રહીએ એટલી જ અમારી ઈચ્છા છે.
એટલે આવતા 2 અઠવાડિયા શુક્રવારે હવારે 9:30 વાગે
બરાબર
અચૂક મળજો. એટલી ભલામણ હંગાત કહી દઈએ,
નમસ્તે આવજો.